તારીખ 4/6/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 1-3 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 1.
તમારા જેવી વ્યક્તિઓ અમારા ધર્મની અંદર બહુ ઓછી છે, એ વાત પણ સાચી કે એવા ગાંધીજી જેવી વ્યક્તિઓ એમના ધર્મમાં તો ઓછી જ મળે. એ લોકો તો ધર્મની સાથે રાજકારણને હંમેશા રાખે છે. આ માણસ બહુ ચળવળીઓ છે, સમાજને આખાને હલબલાવીને જગાડે છે. આને જો પાદરી બનાવી નાખ્યો હોય, આપણી સાદી ભાષામાં એમ કે ગુંડી નાખ્યો હોય, તો રસ્તામાંથી એક મોટો અવરોધ ખસી જાય અને આપણે સામેનું જે ચળવળ ચાલે છે એ બધી બંધી જાય. એટલે એ રીતે રાજનીતિને અનુસરીને પણ એને એને માન પ્રકૃતિથી ખરીદવાનો પ્રયાસ થયેલો દરબનની અંદર. ત્યારે શ્રીમદજી એમ કહે છે કે તમે તમારી મૂળ સંસ્કૃતિ નહીં છોડતા. મારી તમને સલાહ છે કે તમે તમારી મૂળ સંસ્કૃતિનો ત્યાગ નહીં કરતા, કેમ કે ઊંચી સંસ્કૃતિનો ત્યાગ કરીને નીચી સંસ્કૃતિને ગ્રહણ કરવા જેવી વાત હતી. એટલે ઊંધો રસ્તો થઈ ગયો ને, પછી જે સંસ્કૃતિ છે એનાથી ઊંચી એવી જૈન સંસ્કૃતિ તરફ વળવું એ બીજો વિષય થઈ ગયો. પણ પોતે ઊભા છે ત્યાંથી નીચે જાય તો એને આગળ લાવવા વધારે મુશ્કેલ પડે. પછી તો એ પાદરીના સ્વાંગમાં આવી જાય, પાદરીના પદમાં આવી જાય. પછી તો એને બધું એટલું દ્રઢ થાય ત્યારે જ એ પદ સ્વીકારે, ઘણું દ્રઢ થાય પછી, અને એ દ્રઢતાને છોડાવવી તો મુશ્કેલ જ પડે. એ વગેરે કારણો જોઈને એમણે એમ કહ્યું કે તમારા જે વર્ણાશ્રમ આદિ ધર્મ છે અને એ પૂર્વકના જે આચાર છે, એ સદાચાર છે બધા, એને છોડવા જેવા નથી. એના ને એમાંથી આહાર વિહારનો વિષય કાઢશે. વર્ણાશ્રમાદિ પૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે એમ વિચાર સિદ્ધ છે. ઊંડા વિચારથી એમ સિદ્ધ થયું છે કે કોઈ વિશેષ પારમાર્થિક હેતુ વગર તો વર્ણાશ્રમ ધર્મમાં પ્રવર્તવું યોગ્ય છે. કોઈ વિશેષ પારમાર્થિક હેતુ હોય અને ક્યાંક એ વર્ણાશ્રમ ધર્મ તોડવો પડતો હોય બીજી વાત છે, પણ એવી કોઈ સામાન્ય વ્યવહારિક કારણોસર તો એવી રીતે આચાર બદલવો જોઈએ નહીં. જો કે વર્ણાશ્રમ ધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે. અત્યારે તો બ્રાહ્મણો કાંઈ બ્રાહ્મણો તરીકે રહેતા નથી, વૈશ્યો પણ વૈશ્ય તરીકે રહેતા નથી, ક્ષત્રિયો પોતાનો ધર્મ પાળતા નથી. એટલે એ તો બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે, બરાબર છે. અને એટલે કદાચ તમને એ વર્ણાશ્રમ ધર્મનું બંધન નહીવત લાગે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગ દશા ન પામીએ અને જ્યાં સુધી ગૃહસ્થાશ્રમ વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણ ધર્મને અનુસરવો તે યોગ્ય છે. એમ કેમ કહ્યું? એ તો ગાંધીજી દલીલ કરે કે તમારા જૈનના સાધુ તો વાણિયા સિવાય બીજાના ઘરે પણ વર્તા જોવામાં આવે છે, અને ખાસ કરીને સ્થાનકવાસી સંપ્રદાયમાં એ પદ્ધતિ વિશેષ છે કે ગમે તેના ઘરે જઈને ઉભારીએ, બરવાડના ઘરે જઈને છાસ લઈ આવે. સામાન્ય રીતે દેરાવાસીમાં એ પદ્ધતિ ઓછી છે, એ લગભગ વાણિયાને ત્યાં ગ્રસ્તોને ત્યાં જાય છે, બીજા હલકા વણને ત્યાં આહાર એટલા માટે નથી લેતા કે એ લોકોને ત્યાં પાણી ગળવું નહીં ગળવું એવી કોઈ આચાર વૈશ્યને યોગ્ય આચાર ન પાળતા હોય. જૈન વાણિયાને જે આચાર પાળવા જોઈએ એ ન પાળતા હોય તો અભક્ષ આહાર થઈ જાય, અશુદ્ધ આહાર થઈ જાય. એ દ્રષ્ટિ આજે આ સ્થિતિ છે. પેલા હતી પછી એક કરતા વધારે જવાય ને, અને પછી સાધુમાં એ પ્રકાર છે. એમાં નાના વિહાર કરતા કરતા નાના ગામડામાં જાય ત્યાં તો કોઈ જૈનને ઘરે ન હોય એવું બને ઘણી વાર. હું ગમે એના ઘરે જઈને ઉભા રહીએ, માત્રામાં જઈ નાખે એવી પરિસ્થિતિ ખરી. હે ના મુસલમાન નથી એમ, હિન્દુના જૈનનો હોય તે હિન્દુના ઘરમાં જાય, પણ હિન્દુના ઘરમાં તે વર્ણાશ્રમની અંદર શું છે, જે નીચેના વર્ણ છે એ લોકોનો આચાર છે એ બરાબર નથી હોતો. લીલોતરી હતો એ લોકો બધા રોજ ખાવાનું હોય, એ લોકોને તો કઈ તીઠનો પ્રશ્ન હોતો નથી એ વગેરે પ્રકારે. એટલે એમ લીધું છે કે આપણે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગ દશા ન પામીએ, એક દલીલ છે કે ભાઈ જેને ત્યાગ કરી નાખ્યો એને તો કાંઈ ઇષ્ટ અનિષ્ટ પણ જોવાનું નથી, કે એવું ભેદ પ્રભેદ જ્ઞાતિ જાતિના ભેદ પ્રભેદ નથી જોતા, એ તો બધાને આત્મા જોવે છે એમ કરીને કોઈ દલીલ મૂકી દઈએ. એટલે કે એ વાતને આપણે એ બાજુ ન જઈએ, કેમ કે એ તો જ્યારે પરિસ્થિતિ જ નથી પછી એ વાતનો વિચાર કરવાનો અહીંયા પ્રસંગ નથી. પણ જ્યાં સુધી ગ્રસ્થાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણ ધર્મને અનુસરવો તે યોગ્ય છે, કેમ કે અભક્ષ્યાદિ ગ્રહણનો તેને વ્યવહાર નથી. જે જૈન માણિયા છે એ અભક્ષને એનો વ્યવહાર કરતા નથી. અત્યારની વાત જુદી છે, પણ આ તો 100 વર્ષ પહેલાંની વાત છે, એ લોકો પોતાના આચાર વિચારમાં રહેતા હતા. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે લુવાણા પણ તે રીતે વર્તે છે તો તેના અન્ન હારાદી ગ્રહણ કરતા શું વાને, લુવાણા પણ વાણિયાની જેમ જ રહે છે એમ એમને કહેવું છે. એ વાણિયાથી ઉતરતો વર્ણ પણ એ લોકોની રહેણીકરણી વાણિયા જેવી હોય છે, તો તેનો અનહારાદી ગ્રહણ કરતા શું વાને, તો એનો તો આહાર લેવો એમ કહેવાય, બીજાનો ન લઈએ, કુંભારનો સુતારનો દરજીનો એનો ન લઈએ, પણ લુવાણાનો તો લેવો કે નહીં એવો એક તમને કદાચ પ્રશ્ન ઉઠે, તો તેના ઉત્તરમાં એકનું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલવી ઘટતી નથી. કોઈ ખાસ કારણ ઊભું થાય બીજી વાત છે, પણ અમસ્તા અમસ્તા વાણિયાનું ઘર છોડીને લુવાણાને ત્યાં બેસવું એ પણ બરાબર નથી, કેમ કે એ લોકોનો પણ કંદમૂળનો પ્રયોગ ઘણો છે. કેમ કે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદી આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતા બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. પછી શું થશે કે ગાંધીજી જ્યારે બધાના ઘરે ખાય છે તો પછી આપણે શું વાંધો, એ તો આપણા કરતાં મોટા મહાત્મા છે, માટે તમને બીજા લોકો અનુસરશે અને એ રીતે એવો ચીલો પડશે કે લોકો ગમે તેના ઘરે જમવા કરવામાં બાદ નહીં ગણે. લુવાણાને ત્યાં અન્નહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી, વાણિયા લુવાણાને ત્યાં જમે તો કાંઈ અભડાતા નથી એમ કહેવું છે, પણ મુસલમાનને ત્યાં અન્નહાર લેતા તો વર્ણાદિ ધર્મને હાનિનો વિશેષ સંભાવ છે, પણ મુસલમાનના ઘરે તો આહાર લેવાય નહીં. ગાંધીજીએ શું જોયું કે મુસલમાનનો પક્ષ કરતા હતા, એ લઘુમતી કોમ છે, એમાં થોડું રાજકારણ પણ હતું, માટે એને બરાબર સાચવવા અને એનો પક્ષ પણ થોડો લેતા હતા, એમાં તો એમનું ખૂન થઈ ગયું. હિન્દુ ધર્મવાદીએ એનું ખૂન કર્યું, કેમ કે છેલ્લે છેલ્લે એમના નિમિત્તે જ ઉપાસકો ઉતરવાના હતા એવી કંઈ જાહેરાત કરેલી એમના પક્ષથી, એટલે પછી પેલાને કોઈને ગુસ્સો વિશેષ આવી ગયો. પણ મુસલમાનને ત્યાં અન્નહાર લેતા તો વર્ણધર્મની હાનિનો વિશેષ સંભવ છે અને વર્ણધર્મ લોપારૂપ દોષ કરવા જેવો થાય છે, પછી એ ગમે ત્યાં ને ત્યાં જમવું એટલે એનો એ લોપ થઈ જશે એ રિવાજનો એ રૂઢિનો. આપણે કઈ લોકના ઉપકાર આદિ હેતુથી તેમ વર્તવું થતું હોય અને રસલુબ્ધતા આદિથી તેમ વર્તવું ન થતું હોય તો પણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે અને અંતે અભક્ષ આદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવા નિમિત્તનો હેતુ આપણું તે આચરણ છે માટે તેમ નહીં વર્તવું તે ઉત્તમ છે એમ કેમ માટે તેમ નહીં વર્તવું તે ઉત્તમ છે એટલે કે મુસલમાન આદિના અન્ન હરાદિનું ગ્રહણ નહીં કરવું તે ઉત્તમ છે શું કહે છે કે ભલે તમે તો કાંઈ એ લોકોનો ઉપકાર કરવા માટે કરતા હશો નીચલા વર્ણનો હરિજનોનો હરિજનને ત્યાં જમતા લે હરિજનોનો ઉદ્ધાર કરવો એ પણ દલિત વર્ગ છે માટે એનો ઉદ્ધાર કરવો આપણે એને ત્યાં જમવા જવું સામે બેસીને એને એમ ન લાગે કે અમે ઊંચા ને તમે નીચા શું એ લોકો નીચા ગણાય છે આપણે એને નીચા ન ગણીએ એને ઊંચા ગણવા હરિજન કહીને એને ભગવાનના તમે તો નજીક છો તમે તો હરિથી નજીક છો માટે હરિના જન છો એમ કરીને એને વિશેષ મહત્વ આપવું એટલે સમાજની અંદર એનું જે મહત્વ નથી એ મહત્વ મળે એને બધે રાજકારણની દ્રષ્ટિ તો એમની હતી કે પણ એ રીતે એમણે એક નવો છિલ્લો પાડવા માટે એ લોકોનો ઉપકાર કરવાનો હેતુ હતો પણ કાંઈક જમવા માટે એટલે કે કોઈ એ લોકોને ત્યાં સારું બને છે નવું નવું ખાવાનું મળે એવી કોઈ રસલુબ્ધતાનું ગાંધીજીને કારણ નહોતું કારણ બીજું હતું તો પણ તેમનું તેવું આચરણને બીજા અનુકરણ કરે તમે સમજીને કરતા હો પણ બીજા સમજ્યા વગર કરે એમ કહે છે માટે એવું નહીં કરવું તે ઉત્તમ છે એ તો સામાન્ય જૈન સિવાય બીજા વર્ણમાં દાળમાં કઢીમાં આદું નાખવું એ તો બહુ જ સામાન્ય છે શું છે કે શરીરને તંદુરસ્ત માટે કાંઈ આયુર્વેદની દ્રષ્ટિએ સારી ચીજ ગણાય છે એટલે જ્યાં આત્માના હિત અહિતનો પ્રશ્ન મુખ્ય ન હોય ત્યાં શરીરની તંદુરસ્તીનો પ્રશ્ન તો મુખ્ય થવાનો જ છે કેમ કે દેહાત્મ બુદ્ધિ તો જીવોને છે જ એ કાંઈ નવી લાવવી પડતી નથી એ તો અનાદિથી ચાલે છે એટલે પછી શરીર બરાબર તંદુરસ્ત રહે શરીર બરાબર રહે શરીરમાં રોગ પહેલેથી ન આવે એવી કોઈ ગોઠવણ થઈ જાય પ્રિવેન્શન શું માટે પહેલેથી જ બરાબર શરીરને સાચું પછી એમાં ભક્ષો ભક્ષનો કોઈ વિવેક રહેતો એ તો પૂર્વકર્મ છે ને સાતા અસાતાનો ઉદય છે એ તો પૂર્વકર્મ છે વર્તમાનને કારણે છે ને જ્યારે શરીરની તંદુરસ્તી માટે આદુ લીએ છે ત્યારે અસાતા કર્મને તો બાંધે છે જી એ જ વખતે અસાતાને બાંધે છે અસાતા ટાળવા માટેનો વિકલ્પ તે અસાતા વેદનીનું કારણ થાય છે અસાતા વેદનીના નવા બંધનનું કારણ થાય છે પછી ગમે તે આ તો આદુ છે પણ કોઈ પણ વિકલ્પ કરે શરીરને ઠીક રાખવાનો કોઈ પણ વિકલ્પ છે એ બધો અસાતા વેદની જ બાંધવાનું પરિણામ છે બીજું કાંઈ નથી ચોખ્ખે ચોખ્ખો સાતામાં રહે અને અસાતામાં ન રહે અસાતા બંધાય નથી બીજું કાંઈ નથી સાતામાં ખુશી થાય તો અસાતા બંધાય અસાતામાં નાખુશ થાય તો અસાતા બંધાય એટલે તો પ્રાય જીવ અસાતા ભોગવે છે એનું કારણ એ છે કે લગભગ તો એ અસાતા જ બાંધે છે હવે કહે છે કે તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે તમારી સદવૃત્તિઓ છે એની કેટલીક પ્રતીતિ આવે છે વિશ્વાસ આવે છે કે તમારી સદવૃત્તિઓ અમુક રીતે સારી છે શું એ મને ખાતરી છે, મને તો ખાતરી છે, મને તમારામાં વહેમ નથી પડતો. પણ તેથી ઉતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભક્ષાદી આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. પણ તમારાથી ઉતરતી વૃત્તિવાળાને તો એ રસ્તો મોકળો થઈ જશે, પછી એમ થઈ જશે. માટે એવા પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. માટે એવા પ્રસંગમાં તમારે ન જવું એમ પોતે સલાહ આપે છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી છે, તથા તેવા પદાર્થમાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ. શું છે કે ગાંધીજીએ જીવનમાં બીજા જીવોની દયા પાળવી, અહિંસા પાળવી એ વાતને મુખ્ય કરેલી. એ વિષયની અંદર પોતાના વિચારો કહે છે કે જો તમને દયાની લાગણી વિશેષ રહેવી જોઈએ એવું લાગતું હોય તો શું બીજા જીવો પ્રત્યે વિશેષ કરીને દયા પાળવી જોઈએ એવું લાગતું હોય તો જ્યાં જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાઈ દેવાય છે, જેમ કે પ્રદેશની અંદર શું છે માંસદારોનો પ્રયોગ ઘણો છે આહારની અંદર, અને ત્યાં હિંસાના સ્થાનકો પણ વિશેષ છે. દારૂ બનાવવાના કારખાના પણ ઘણા મળે અહીંયા કરતા, અને કતલખાના પણ પુષ્કળ મળે ત્યાં. તો ત્યાં જ્યાં એવા સ્થાનકો છે તથા તેવા પદાર્થો જ્યાં લેવાય દેવાય છે, એ જ પ્રકારનો જ્યાં જીવનની રહેણીકરણીનો વિષય છે ત્યાં રહેવું અથવા ત્યાં જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ. ત્યાં રહેવું ન જોઈએ અને ત્યાં જવું આવવું પણ ન જોઈએ. અત્યારે તો પરદેશ જાય એટલે આબરૂ બંધાય થોડી, ભાઈ ફોરેન ગયા છે અને આ ભાઈ તો ફોરેન રિટર્ન છે. શું કે ફોરેન રિટર્ન છે, અહીંયા કહે છે કે ત્યાં જવા જેવું પણ નથી, રહેવા જેવું તો નથી પણ જવા જેવું પણ નથી. જો એમના વિચારો કેવા છે, દયાને કારણે જેમ કોઈને તમે દુઃખી જુઓ તો તમને દુઃખ જ થાય, ત્યારે રે આ માણસ દુઃખી થઈ જાય છે. રોગથી પીડાતો હોય, નિર્ધનતાથી કોઈ દુઃખી હોય તો એના પ્રત્યે કોની લાગણી થાય છે. તો પછી જ્યાં વધારે હિંસા થતી હોય ત્યાં જવું આવવું કેમ ગમે છે, એમ કે એટલી કોની લાગણી રહી નથી એમ બતાવે છે. શું બતાવે છે કે ભલે ત્યાં એવું બધું થતું હોય, આપણે તો જાઓ ત્યાં, આપણે તો ત્યાં જઈને રહ્યો, આપણે તો ત્યાં આરોપ કરો, હા આપણે ચોક્કસ રહેશું. આ તો જ્ઞાની છે ને, એ તો સૂક્ષ્મ પરિણામો પણ પકડે છે કે તને ત્યાં જવાનું મન થયું, તને ત્યાં રહેવાનું મન થયું, ત્યાં આ પરિસ્થિતિ છે, એનો અર્થ કે દયા સંબંધીના તમારા પરિણામ સારા રહ્યા નથી. એ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે, ભલે તમે ખાતા પીતાનું હોય તો પણ એ વાત બહુ સ્પષ્ટ થાય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો હોય તથા ત્યાં હિંસા થઈ હોય એવા પદાર્થો લેવાતા દેવાતા હોય. આપણે હજી ગુજરાતની અંદર તો એ પરિસ્થિતિ છે કે મુખ્ય બજારની અંદર મટન માર્કેટ નથી હોતી, મચ્છી માર્કેટ, મટન માર્કેટ હિન્દુ લત્તામાં નથી હોતી, મુસલમાનના લત્તામાં જ્યાં એ લોકો ખૂણે ખાંચરે રહેતા હોય ત્યાં એની માર્કેટ હોય છે, ત્યાં એ વેચાતું હોય છે, ત્યાં એ બધું લેવાતું દેવાતું હોય છે. અહીંયા કેમ નથી કે ભરબજારે એ બધું જોવે તો હિન્દુઓની લાગણી દુભાય છે. રાજસ્થાનમાં અને યુપીમાં બીજી વાત છે, ત્યાં બધી ગડબડ છે. ગુજરાતમાં હજી એટલું સારું છે, માંસાહારી પ્રજા તો અહીંયા દિવસે દિવસે વધતી જાય છે, હિન્દુ લોકો પણ માંસાહારી થતા જાય છે, ઈંડા ખાતા થતા, પણ હજી આટલી મર્યાદા તો અહીંયા રહી છે. તમે ગુજરાત બહાર નીકળો રાજસ્થાન યુપીમાં તો તમને ભર બજારમાં એ દુકાનો મળે. ફોરેનમાં જાઓ મુંબઈમાં એના માર્કેટ અમુક અમુક જગ્યાએ છે, જેમ ક્રાફર્ડ માર્કેટ છે, બીજી માર્કેટ છે, ત્યાં પણ લગભગ જ્યાં શાક માર્કેટ છે ને ત્યાં એવી રીતે નથી રાખી. મુંબઈમાં હજી એટલું થોડું સચવાનું છે, થોડું ગડબડ થતી આવે છે, પણ તો હજી કંઈક ઠીક છે. જે એરિયામાં આપણા લોકોનો જાવરો આવરો છે ત્યાં એ પ્રકારના પદાર્થોનું લેવું દેવું ત્યાં નથી. બાકી તો ગુજરાત સિવાય વાઇન શોપ તો બધે ખુલ્લી થઈ ગઈ છે, એનું તો કાંઈ કોઈને કાંઈ લાગતું નથી એવી પરિસ્થિતિ છે. ફોરેનની અંદર તો કાંઈ કહેવાનો પ્રશ્ન જ નથી, કે ત્યાં તો એક જ દુકાને બધું મળતું હોય. ત્યાં તો માંસ પણ જે દુકાને મળતું હોય એ દુકાને અન્ન ને શાકભાજી મળતા, એ તો એક જ દુકાનમાં ત્યાં તો બધું મળતું હોય. નાઇરોબીમાં એક શોપિંગ કોમ્પ્લેક્સ બહુ મોટું હતું આપણા મનુષ્ય, મને જોવા લઈ ગયા, મને કીધું શોપિંગ કોમ્પ્લેક્સની કિંમત 50-એક કરોડ જેટલી હશે. 50 કરોડનું મોટું 4-5 માળની અંદર લિફ્ટ વાળું શોપિંગ કોમ્પ્લેક્સ, 200-300 ગાડીઓ પાર્ક થઈ શકે. ત્યાં તો બધા દૂરના મામલા છે એટલે ગાડી રાખવાની પદ્ધતિ વિશેષ છે. બહુ ગરીબ પ્રજા ત્યાંની છે એની પાસે ગાડી ન હોય, બાકી તો બહારના જેટલા આવ્યા છે એ બધા શ્રીમંત થઈ ગયા ને બધા ગાડીઓવાળા. એક સાથે 300-400 ગાડી પાર્ક કરે એટલું તો એનો આંગણો રાખે. ફરતા 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 જોયું તો એક જગ્યાએ મટનની દુકાન હતી, માંસની દુકાન. મને કે આને ભાડે ન આપ્યું તો હું ભાઈને વાંધો હોય, આપણા ભાઈને જે ભાઈ દેખાડવા લઈ ગયા ને એને ટીકા કરી આપણા ભાઈનો, મુનક્ષો ભાઈનો કોમ્પ્લેક્સ હતું. આવાને ભાડે ન દેવી જોઈએ છે આટલા, અમે તો જાત જાતને ભાત ભાતની દુકાનો હતી, એમાં એક દુકાન એ હતી તો ક્યાં ખાલી રહેવાની હતી. કોઈને કોક તો આવવા ન જોતો ભાડું વાત કરી છે, અને ખાલી રહી હોત તો શું વાંધો હતો. એવી એક બે દુકાનો, એક બે તો શોરૂમ તો પોતે પણ રાખ્યા હોય, ધંધો કરતા હોય. આ એકને ન આપ્યું હોત તો શું વાંધો હતો. અત્યારે પૈસાથી જીવી છે કે જુઓ, પૈસાનો માણસ વિવેક કરતો અથવા કોઈ ભાડા કરતાં થોડું હવાયું ભાડું બહુ બહુ તો મળતું હશે, બહુ વધારે વધારે શું હશે, હવાયું દોઢું ભાડું પેલું દેતો હશે. મારે તો ત્યાં દુકાન કરવી છે, ત્યાં તો બધા સામાન્ય બહાર વિહારમાં ત્યાં સામાન્ય પરિસ્થિતિ છે. ત્યાં તો એવી બધી પરિસ્થિતિ છે બહારમાં કે દયાની લાગણી ન રહે, તેમજ અભક્ષ પર વૃત્તિ ન જવા દેવા અર્થે અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદન અર્થે, અભક્ષ ઉપર વૃત્તિ ન જાય અને એ માર્ગે જે પરિણામો થાય એનું અનુમોદન ન મળે પોતાથી કે બીજા ત્યાં, અભક્ષ આદિ ગ્રહણ કરનારનો આહાર આદિને અર્થે પરિચય ન રાખવો જોઈએ. જે લોકો અભક્ષ ખાતા હોય એની સાથે બેસીને આહાર લેવાનો પરિચય ન રાખવો જોઈએ, તો ખાણીપીણીનો એની સાથે વ્યવહાર નહીં હોવો જોઈએ. એવું તો પોતે પોતાના આચાર વિચારની અંદર ગોઠવણી વ્યવસ્થા રાખવી જોઈએ. કારણ કે બધા એમ કહે કે ભાઈ તમે કાંઈ નહીં, અમારે ત્યાં ન આવો તો કાંઈ નહીં, પણ તમે અમને જમવાનું કહેશો તો અમે તો ખુશીથી તમારે ત્યાં આવશું. તમે તમારે ભલે તમે જે જમતા હોય તે જમાડજો, પણ અમને કાંઈ વાંધો નથી. તો એવો તો વ્યવહાર રાખો કે નહીં, હે, એ પ્રકારનો વ્યવહાર રાખવો જોઈએ. આરાધીના અર્થે પરિચય ન રાખવો જોઈએ. જ્ઞાન દ્રષ્ટિએ જોતા હવે આ તો બધી લૌકિક દ્રષ્ટિનો વિચાર કર્યો, સામાજિક દ્રષ્ટિથી વિચાર કર્યો, આચાર વિચારનો. હવે જ્ઞાન દ્રષ્ટિથી થોડી વાત કરે છે કે જ્ઞાન દ્રષ્ટિએ જોતા તો જ્ઞાતિ આદિ ભેદનું વિશેષપણું જણાતું નથી, કોઈ મહત્તા નથી જણાતી કે કોણ કઈ નાતનો છે. ધર્મના ક્ષેત્રમાં જ્ઞાન દ્રષ્ટિએ જોવાતું હોવાથી ત્યાં આવનાર પ્રત્યે જ્ઞાતિનો ભેદ જોવામાં આવતો નથી કે ભાઈ આ કઈ નાતમાંથી આવ્યા છે, જરા ખંભાળજો, જૈન છે કે અજૈન છે, અજૈનમાં પણ કઈ નાતમાંથી આવ્યા છે એવું નથી જોવાતું. મુસલમાન પણ આવી શકે છે, પારસી પણ આવી શકે છે, ક્રિશ્ચિયન પણ આવી શકે છે, હિન્દુ પણ આવી શકે છે, કોઈ પણ આવી શકે છે. એના માટે એની કોઈ બીજો ભેદ કે વિશેષતા જોવામાં આવતી નથી. પણ ભક્ષાભક્ષના ભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, પણ જ્ઞાન દ્રષ્ટિએ તો ભક્ષોભક્ષનો વિચાર તો અવશ્ય કરવા જેવો છે. તત્વજ્ઞાનને લાગે વળગે છે, કોઈ સમજવા આવે તો એનો નિષેધ ન કરાય, કોઈ ધર્મ અંગીકાર કરવાનો ઈચ્છુક હોય તો એનો નિષેધ ન કરાય. કેમ કે એનું કોઈ એવું કોઈ ધોરણ નથી કે આટલા વર્ષ આવે ત્યારે એને દિગંબર ગણવો, નહીતર પછી પહેલાં એને શ્વેતાંબર ગણવો, અથવા જૈન ન ગણવો ને અજૈન ગણવો, એવું કોઈ જ્ઞાન દ્રષ્ટિએ વિચાર કરવા યોગ્ય નથી. હજી એ ગડબડ આપણે ત્યાં થોડી છે, હજી આટલું તત્વ જ્ઞાન ચાલે છે તો પણ એ જાતની ગડબડ હજી આપણે ત્યાં છે. જ્ઞાન દ્રષ્ટિએ જોતા જ્ઞાતિ આદિ ભેદનું વિશેષ આદિ પણ જણાતું નથી, પણ ભક્ષ અભક્ષના ભેદનો તો ત્યાં પણ વિચાર કરવા યોગ્ય છે, અવશ્ય કરવો જોઈએ. અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે, અને તેના માટે તો કોની સાથે આહાર આદિનો પરિચય રાખવો, કોની સાથે જમવાનો વ્યવહાર રાખવો કે નહીં રાખવો એ વાત તો બરાબર ચોક્કસ કરવી જોઈએ. કેટલાક કાર્યો એવા હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, શું સીધો એમ ન લાગે, કેમ કે ગાંધીજી કોઈને ત્યાં ભાણું માનીને બેઠા હોય તો એને કાંઈ પ્રત્યક્ષ દોષનું કારણ ન લાગે, શું અથવા તેથી તેને દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, એના કારણથી બીજા દોષ શરૂ થઈ જશે. સીધો એ દોષ નથી, પણ એના કારણે બીજા દોષ શરૂ થઈ જશે. તે પણ વિચારવાનને લક્ષ્ય રાખવો ઉચિત છે. એટલે શું કહે છે કે વિચારવાન જીવ તો ઊંડા વિચારથી બધું કરે છે, છીછરા વિચારથી કરતા નથી. સીધી એમ લાગે કે ભાઈ આમાં શું મોટી વાત છે, આ તો એક સામાન્ય વાત છે, એમ ન જોવાય. ઊંડા વિચારથી નક્કી કરવું જોઈએ કે આની અંદર પાછા બીજા દોષ કેવી રીતે પાંગરશે, આગળ જતા શું થશે, આમાં નીતિફેર થઈ જશે તો આખી રીતિફેર થઈ જશે. એટલે એ દ્રષ્ટિએ પણ વિચારવા યોગ્ય છે. એ પણ વિચારવાનને લક્ષ્ય રાખવો ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપી તમારું એમ પ્રવર્તન થાય છે, જે નાતાલ કરીને ગામ છે જ્યાં પોતે રહ્યા છે, આ ડર્બન પાસેનું કોઈ ગામ નથી, નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપી તમારું એમ પ્રવર્તન થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય, એ પણ વાત યોગ્ય ન ગણાય. જો બીજે કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતા બાદ ભાસે અને વર્તવાનું ન બને તો માત્ર તે હેતુ ગણાય. પણ તમે તો બધે એમ જ કરવાના, પછી અહીંયા જે નાતાલમાં કરો છો એ તમે બીજે કરવાના છો, એટલે તમે તો એક રૂઢીને નવો ચીલો ઊભો કરી દેશો એમ કહેવું છે. અને એ લગભગ એમના નિમિત્તે કેટલીક એવી સામાજિક ગડબડ ઊભી થઈ ગઈ છે. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારે સમજવા ફેર થતો હશે, આમાં તમારી સમજણ ફેર મને લાગે છે. હું એ લોકોના ઉપકાર માટે આમ કરું છું, એમાં થોડીક તમારી સમજણ ફેર છે એમ મને લાગ્યા કરે છે. શું મને એમ લાગે છે કે આમાં હજી કાંઈક તમે બરાબર સમજતા નથી આ વાતને, એવું લાગે છે. તમારી સદવૃત્તિની કાંઈક પ્રતીતિ છે એટલે આ વિશે વધારે લખવું યોગ્ય દેખાતો નથી. તમારા અમુક નિર્ણયની અંદર ગાંધીજી મજબૂત હતા એટલે કોઈ વિશેષણને નથી લખ્યું, પણ જેટલી યોગ્ય લાગે એટલી તો એમણે સલાહ આપી છે. ગાંધીજી જેવા બુદ્ધિશાળી માણસ સલાહ લેવાને ઠેકાણે હતા અને કૃપાળુ દેવ સલાહ દેવાને ઠેકાણે હતા. આ બે વચ્ચેનો ફેર છે આટલો. એમના અનુયાયીઓએ કેટલું વિચારે છે બીજી વાત છે, કે આપણે જેના વિચારોને અનુસરીએ છીએ, જેના આદર્શોને અનુસરીએ છીએ, એ કોને અનુસરતા હતા, કોને સલાહ લેતા હતા, મૂંઝાતા ત્યારે ક્યાં જતા હતા, એટલો જો વિચારે તો એને કૃપાળુ દેવના વિચારોનો લાભ મળવાનો સંભવ થાય. પણ એટલી લાંબી દ્રષ્ટિ ભાગ્યે જ કોઈ દોડાવતા હોય છે. જેમ સદાચાર અને સદવિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે, એ આખી વાતનો સરવાળો છે. બીજી ઉતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાન આદિના કોઈ તેવા નિમંત્રણોમાં અન્ન આહાર આદિને બદલે નહીં રાંધેલો એવો ફળ આહાર આદિ લેતા તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય તો તેમ અનુસરો તો સારું છે. હવે પ્રસંગ એવા બને કે એમને નિમંત્રણ આપે, બે ચાર દિવસનો ત્યાં પ્રોગ્રામ અને ફંક્શન ગોઠવાય, પછી શું કરવું? પછી ક્યાં બે ચાર દિવસ ભૂખ્યું રહેવાય? શું ત્યાં તો અન્ન પાણી લેવા જ પડે. તો કે રાંધેલું અન્ન લેવાને બદલે ત્યાં તમારે ફળનો આહાર લેવો, કેમ કે એ ચીજ તો બજારમાં કોઈ પણ માણસ ખરીદી શકે છે, હિન્દુ મુસલમાનનો એમાં કોઈ બાદ આવતો નથી. તો ત્યાં એવી પદ્ધતિ તમારે ગોઠવવી, પણ એના રાંધેલા, એના રસોડામાં રાંધેલા ચીજો ભક્ષાદી હોય એ વાસણો અને એ પ્રકારમાં તમારે સાથે ભણવું. કેટલો રસ્તો કાઢ્યો છે એમણે, કે તમને નિમંત્રણ મળે, તમારે ત્યાં જવાનો પ્રસંગ હોય, એ લોકો એમ કે ભાઈ તમે કેટલો ઉપકાર કર્યો છે, હવે બે ચાર દાડા અમારે ત્યાં આવ્યા છો અને તમે અમારે ત્યાં જમશો નહીં, તમે અમારા ઉપકારી છો ને અમે તમને જમ્યા વગર જવા દઈએ એમ કે ઠીક, આટલો બધો તમે ઉપકાર કર્યો ને હવે તમને કાંઈ અમે જમવાના ટાણે કાંઈ ભૂખ્યા જવા દઈએ અમારા ઘરેથી, એ કેવી રીતે બને? એનો ઉપકાર સાચવવો પડે કે નહીં? તો કે સાચવવો હોય તો ફળ ઉગે દે, આ રસ્તો કાંઈ દે એવી વિનંતી. એ ગાંધીજીનો ત્યાં આચાર વિચાર ખાસ કરીને મુખ્યપણે આહારનો વિષય એમાં ચર્ચ્યો છે, એ વિષય પણ મુમુક્ષુએ ક્યાંક ક્યાંક લાગુ પડે એવો વિષય છે. સાતસો ને અઢારમો આઠ છે આત્મસિદ્ધિનો. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે એમાં 142 કડી શ્રાવણ મહિનાથી લગભગ એ નિવૃત્તિ ક્ષેત્રમાં રહ્યા છે. એમાં નડિયાદમાં આ દિવસોમાં એકાદ મહિનો 1.5 મહિનો રહ્યા છે, ત્યારે 800 વધુ એકમની રાત્રે એમને જે કાંઈ સ્ફૂર્ણા થઈ, ખાસ કરીને સૌભાગ્યભાઈને અનુલક્ષીને આ આત્મસિદ્ધિની રચના એમણે કરી છે. કેટલીક વાતો વૃદ્ધાવસ્થાને લીધે સૌભાગ્યભાઈને વિસ્મરણમાં આવતી હતી, એમણે વિનંતી કરી કે આપ તો કવિ છો અને જો કાંઈ પદરચના કરી આપો તો એ પદ કંઠસ્થ કરી નાખીએ. પદ તો કંઠસ્થ સહેજે થઈ જાય તો પછી એ વાતો અમે વારંવાર વિચારમાં લઈ શકીએ, મનનમાં ચિંતનમાં લઈ શકીએ, એટલા માટે અમે માગણી કરેલી. અને એમને અનુલક્ષીને, એમની પાત્રતાને અનુલક્ષીને, એમને અનુલક્ષીને એટલે એમની જે ઉત્કૃષ્ટ પાત્રતા હતી એમને અનુલક્ષીને, કેમકે ત્યાર પછી લગભગ 9-10 મહિના એમનો દેહાંત છે સૌભાગભાઈ, એટલે હા વિસ્તાર કરવો એ વાત એમને લખી છે. અને બહુ પ્રસિદ્ધ થઈ છે આત્મસિદ્ધિ નું પદ છે 142 કડી એ ધારાએ લખી નાખી છે એક બેઠકે. 142 કડી લખવા માટે વિચાર કરવા થોભવું પડ્યું નથી, અંદરથી જે વિચારની ધારા ચાલી એ સિદ્ધિ કાગળ ઉપર એમણે ટપકાવી છે. ભાગ્યે જ કોઈ શબ્દ એમને છેકવો પડ્યો હશે કે ફેરફાર કરવો પડ્યો હશે એવું દેખાતું નથી, એ એમની એક કોઈ અસાધારણ વિચારધારા હતી. પહેલું પદ છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, સમજાયું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. આના જે અર્થો છે એ અંબાલાલભાઈને લખેલા છે. જે આત્મ સ્વરૂપ સમજ્યા વિના, સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ, આત્માનું જે મૂળ સ્વરૂપ છે, ધ્રુવ પદ છે, શુદ્ધ ચૈતન્ય ધાતુ, પોતાનું સ્વરૂપ જીવ સમજ્યો નથી, અનંત કાળથી અનંત દુઃખ ભોગવતો એવો આ જીવ ક્યારે પણ પોતાનું મૂળ સ્વરૂપ સમજ્યો નથી, જે જે અવસ્થાએ જન્મ ધારણ કર્યો તેવો તેવો પોતાને માનીને દુઃખી થયો છે, જ્યારે જ્યારે જે જે કર્મજનિત અવસ્થાને પ્રાપ્ત થયો, આ કર્મજનિત અવસ્થા છે, મનુષ્યપણું એ કર્મજનિત અવસ્થા છે, એમાં સ્ત્રી પુરુષપણું પણ કર્મજનિત અવસ્થા છે, બીજા સંયોગો પણ બધા કર્મજનિત છે, એમાં દુઃખ જ ભોગવવા સિવાય બીજો કોઈ એની અંદર સુખ ભોગવવાની કોઈ જગ્યા નથી. કર્મજનિત અવસ્થાને અવલંબીને એવો છું એમ આધાર લઈને, એવો જ છું એમ આધાર લઈને જીવ દુઃખ ભોગવા સિવાય બીજું કાંઈ કરી શકે નહીં. કહે છે કે અનંત દુઃખ પામ્યો છું, કેમ કે મારું પોતાનું મૂળ સ્વરૂપ હું સમજ્યો નહીં, તેથી એ સ્વરૂપ જેને સમજાવ્યું તે પદ, નિજ પદ, નિજાત્મ પદ જેને સમજાવ્યું એવા શ્રી સદગુરુ ભગવંતને હું નમસ્કાર કરું છું. પહેલું પદ માંગલિકનું છે અને એ માંગલિકમાં એમણે સદગુરુને નમસ્કાર કર્યા છે. ભગવાનને નમસ્કાર કરવાને બદલે સદગુરુને નમસ્કાર કર્યા છે, કેમ કે નિજ ભગવાનને ઓળખાવનાર પણ એ છે અને બીજા અરિયંતાદિ ભગવાનને ઓળખાવનાર પણ એ છે. શબ્દાર્થ એ છે કે જે આત્મ સ્વરૂપ સમજ્યા વિના, આત્મ સ્વરૂપ એટલે પોતાનું મૂળ સ્વરૂપ સમજ્યા વિના અનંત ભૂતકાળમાં હું અનંત દુઃખ પામ્યો છું, તે પદ જેને સમજાવ્યું એટલે કે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવા એવા અનંત દુઃખ પામત જો આ સ્વરૂપ હું ન સમજ્યો હોત તો હું અનંત દુઃખ પામ્યો હોત, એ અનંત દુઃખનું મૂળ જેમણે છેડ્યું એવા શ્રી સદગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. એક ભાવ અહીંયા બહુ સારો એ કાઢ્યો છે કે જ્યારે કોઈ જ્ઞાની પુરુષ દ્વારા આત્મ સ્વરૂપ સમજાવવામાં આવે અને પાત્રતા વિશેષને લઈને કોઈને આત્મ સ્વરૂપ ઓળખાય ત્યારે સમજાય એમ કહેવાય, ન ઓળખાય ત્યાં સુધી સમજાણું એમ ન કહેવાય. દ્રવગુણ પર્યાયો સમજાય, ઉત્પાદ ધ્રુવ સમજાય માટે સમજાય એમ નથી, ઓળખાય ત્યારે સમજાય, ત્યારે એને આ એક ચોક્કસ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે. તે ભાવ આ છે કે જો હું મને આ સ્વરૂપ સમજાવનારા સદગુરુ ભગવંત ન મળ્યા હોત, એને ત્યારે ભગવાન દેખાય છે. સદગુરુ નથી દેખાતા પણ એને ભગવાન દેખાય છે. સદગુરુની મૂર્તિમાં એને ભગવાનના દર્શન થાય છે કે આ ભગવંતે મને મારું સ્વરૂપ સમજાવ્યું, એ જો ન સમજાવ્યું હોત તો હું ભવિષ્યકાળમાં ન જાણે કેટલા અનંતકાળ સુધી ન જાણે કેટલા કેટલા દુઃખને હું ભોગવતો રહ્યો હોત, એનો કોઈ હિસાબ મૂકી શકાય એવો નથી, એવું એને લાગ્યા વગર રહે નહીં. એ વાત એમણે નાખી છે. સમજાવ્યું એટલે કે એમાંથી એક આવ્યું છે, એટલી વાત માર્મિક છે જરા અંબાલાલભાઈની. કે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવા અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેદ્યું છે એવા શ્રી સદગુરુ ભગવાનને નમસ્કાર કર્યો છે. આ ત્યારથી આજે પણ રૂપાળુદેવના અનુયાયીઓ લગભગ એમને ભગવાન તરીકે જ વાતચીતની અંદર સંબોધે છે. ભગવાને આમ કર્યું છે, ભગવાને આમ કર્યા હતા, ભગવાને આમ ગયા હતા, ભગવાન તરીકે બોલાય છે. એનું મૂળ કારણ આ છે કે જે એમના બહુ સમીપ હતા, નજીક હતા, અને જેમણે એમને ઓળખા એને પોતાનું તરવાનું નિમિત્ત જાણીને ભગવાન પદે એને સ્થાપ્યા. એથી આગળનું કોઈ પદ નથી કે જે પદ આપી શકાય, એટલે ભગવાન પદે એ અંતિમ પદ છે. સુભાનીજીએ થોડીક વિશેષ વાત કરી લીધી, એમને જ્યારે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બીજો ત્યારે એમણે એ વાત કરી લીધી કે મારા માટે તો સદગુરુદેવ અનંત તીર્થંકરોથી પણ નજીક છે. જોકે હજી કોઈ બીજું પદ છે નહીં, છતાં પણ એમને જે ભાવ આવ્યો એ વ્યક્ત કરી દીધો છે. એવી એક જે કુદરતી લાગણી જન્મે છે એ લાગણીનો અહીંયા અર્થની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હા, આટલું મૂલ્ય થાય છે જ્યારે પોતાને એમ ખ્યાલ આવે છે કે આ સત્પુરુષના વચનથી મને મારું સ્વરૂપ સમજાણું ઓળખાણું, અને હવે હું તરી ગયો, હવે આ જીવને લાંબો સંસાર નથી, એવી એને પ્રતીતિ આવી જાય છે. ગુરુદેવની ભાષામાં એમ કહીએ કે જીવને મોક્ષના ભણકાર, એવા મુમુક્ષુ જીવને મુમુક્ષુતામાં જ મોક્ષના ભણકાર વાગી જાય છે અંદરથી. એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એને એને જે કોઈ સત્પુરુષ હોય છે એ સત્પુરુષમાં ભગવાનની મૂર્તિના દર્શન થાય છે. આ મારા માટે ભગવાન છે, ભગવાનથી અધિક કોઈ પદ નથી, પણ અધિક લઈ જાવ તો કાંઈ ઓછી વાત નથી. કેમ કે એણે અનંતકાળના દુઃખનો પણ સરવાળો માર્યો છે ગયાકાળના, અને ભવિષ્યકાળમાં અનંત કેટલા થાય એનો પણ સરવાળો, બે સરવાળા એણે મારી દીધા છે. આનાથી હું બીજો હવે એક થોડી સાતા ઉપજાવે, એટલી કોઈ કમાણી કરી દે, અનુકૂળતાના સાધનો ઘરાક હારું આવે ને, ત્યાં વાણિયાનો દીકરો પૂછડી પટપટાવા મળે લુડિયાની જેમ, એટલી ગરજ થાય એને. આ તો એને ગોળનો ગાડો આવી ગયો, અનંત દુઃખ છોડાવે અને એને માટે શું ન થાય એમ કે છે. કુદરતી છે, બોરડીનો કાંટો છે વાગ્યો હોય પછી કાઢી લઈએ ને, માખો હોય જરા કાંટો, એટલે માખો હોય એટલે નીકળે નહીં જલ્દી, કાઢવા જાય તો થોડું ખોદીને કાઢવો પડે, બચી ગયો હોય કાંટો નીકળી જાય પણ એનો માર વાગ્યા કરે, પગમાં વાગ્યો હોય તો માણસ લીલો ચાલે, લીલો ચાલે એટલે કોઈ એમ કે હવે એક જરાક જેટલો કાંટો વાગ્યો, કેટલો એક દોરાવો બે દોરાવાનો કાંટો અંદર વાગ્યો અંદર ગયો, એમાં હું આટલા બધા લૂલા હાલો છો, તમે શું કહે એમાં આટલા બધા હું લૂલા લૂલા હાલો, ભાઈ એનો માર વાગે છે, માર માર દુખે છે, શું કહે દુખતું હોય જાણે ને, કોણ જાણે, ઓલો દુલો કેમ હાલો છો એને ખબર ના પડે, એને દુખતું હોય એને ખબર પડે કેવો મારો વાગે છે. બોરડી કેરો બધા માર્મિક વિષયો છે ને, મેં કહ્યું હતું મૂકી લઈએ ક્યાંક ને ક્યાંક. કહેવાનો મતલબ શું છે કે એ જે દુઃખથી બચે એને ખબર પડે કે હું દુઃખથી બચ્યો એટલે શું, એટલે શું એને બચ્યો એને જ ખબર પડે, બીજાને ખબર પડે. એટલે પછી બીજા તર્ક વિતર્ક કરે, લેવો હજી તો ગ્રસ્ત છે, શું હજી તો 28 વર્ષના 29મું ચાલે છે કે 28 પૂરા થયા, 26 વર્ષના યુવાન ગ્રસ્ત છે ને એને ભગવાન કહી દીધા. ઠીક, એટલે મુંબઈમાં બેઠા બેઠા વેપાર કરતા હતા કાલ સુધી, તર્ક વિતર્ક કરે ને એવું છે. હા, કેવો કેવો વેપાર કરે છે, હાલો તમે જોવો, હાલો મારે બરાબર એ નજર બીજી જોઈએ ને, નજર નજર માં આ પણ એક નજર છે, અંબાલાલભાઈ ની પણ એક નજર છે કે એવા શ્રી સદગુરુ ભગવાન ને નમસ્કાર કરું. હવે એ વાત પછી ઉગી છે પોતાને, શ્રીમદજી ને પણ એ વાત ઉગી છે, એ વાત અંબાલાલભાઈ ને ઉગી છે, બે વાત, બે ને ગુરુ શિષ્ય ને એક સરખો અનુભવ છે. આ વિશે પૂછો, આ પદ પણ બહુ પ્રસિદ્ધ છે, સદગુરુનો મહિમા ગાવામાં આ પ્રસિદ્ધ, આ સત્પુરુષના મહિમામાં આ પદ ઘણું પ્રસિદ્ધ થયું છે. આત્મસિદ્ધિના અનેક પદો ઘણી પ્રસિદ્ધિ પામ્યા છે અને આપણે ત્યાં સોનગઢમાં પણ આજે પણ એનો બોલવામાં આવે છે. બીજું પદ કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાગ્યો અટકળ ગોપ. ત્યાં એમણે બીજી પણ એક કડી, બીજી પાઠાંતર લખેલું કે ગુરુ શિષ્ય સંવાદથી કહીએ તે ગોપ, એટલે કે અત્યારના કાળમાં મોક્ષ માર્ગ લગભગ લોપાઈ ગયો છે, બહુ ભાગ લોપાઈ ગયો છે, સાવ નાશ નથી થયો, શું કહે છે, સર્વથા વિચ્છેદ નથી ગયો પણ બહુ ભાગ એનો લોપાઈ ગયો છે. ક્યાંક કોક ધર્માત્મા પાકે અને મોક્ષ માર્ગ દર્શાવે એવી લગભગ પરિસ્થિતિ જોવામાં આવે છે. આત્માર્થી જીવને જેને આત્મહિત કરવાની ભાવના થઈ છે તેને આ જગ્યાએ ગોચવ્યા વિના, ગોપ્યા વિના એટલે સંતાડ્યા વિના ખુલ્લું કરીને અમે અહીંયા ભાખ્યું છે, એટલે લખ્યું છે, કહ્યું છે, ખુલ્લમ ખુલ્લું લખી નાખ્યું છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત થવાની વાત ખુલ્લમ ખુલ્લી લખી નાખી છે. આ યાદ નહીં રહેલું પણ પ્રશ્ન આવો જ પૂછ્યો હતો ગુરુદેવને પહેલા પહેલા, એ કૃપાળુ દેવના વચનોમાં મોક્ષ માર્ગ આવે છે, માર્ગની વિધિ થઈ ગઈ ને, તો મોક્ષ માર્ગ આવી જાય, આવે છે બરાબર, સ્પષ્ટપણે આવે છે, નથી આવતો એમ નહીં પણ એમના વચનોમાં મોક્ષ માર્ગ આવ્યો છે એવું લાગ્યું છે, બરાબર છે. એટલો પ્રશ્ન, પહેલો પ્રશ્ન એ પૂછાયો. ગુરુદેવ બહુ ઉલ્લાસથી સંમતિ આપી હતી, એ વાતને સંમતિ આપી હતી એટલું જ નહીં પણ બહુ જ ઉલ્લાસથી સંમતિ આપી હતી, એમ જ છે વાત, કે આમ આંગળી કરીને એમ જ છે, કે બહુ ઉલ્લાસથી થોડા હા પાડતા ઊંચા થઈ ગયા હતા બધા, એટલો ઉલ્લાસથી એમને સંમતિ આપી. પોતે પણ લખે છે, પોતે પણ લખે છે કે અમે આત્મસિદ્ધિની અંદર આ વાત ગોપવી નથી. મોક્ષ માર્ગ જે લોપાઈ ગયેલો છે એ વાત અમે ગોપવી નથી, ખુલ્લી કરીને મૂકી છે. અને એમને કેટલાક પત્રોમાં ઉલ્લેખ પણ કર્યો છે કે આ જે તમને લખ્યું એ અમે આત્મશુદ્ધિમાં લખ્યું છે, આ લખ્યું અમે તે આત્મશુદ્ધિમાં પણ અમે એ લખ્યું છે, એમ એમના પત્રોમાં પણ આ વિષય અનેક જગ્યાએ આવ્યો છે. પ્રગટ મોક્ષ માર્ગને કયો છે, એમના વચનોમાં મોક્ષ માર્ગને પ્રગટ કયો છે. હવે જેને મોક્ષ માર્ગ પામવો છે, નાની પોતે એમ કે છે કે અમે પ્રગટપણે કહીએ છીએ, તારે લેવું હોય તો લઈ લઈએ. ચાર રસ્તાના ચોકમાં જવાહર શાકભાજીની લારી નહીં, ઝવેરાતની લારી ખુલ્લી મૂકી હોય ને એમ કે લૂંટાય એટલું લૂંટો, આ એના જેવી વાત છે. અહીંયા લૂંટવા જાય એમાંથી ખૂટે એવું નથી. આ અક્ષય પાત્ર છે, આનું નામ અક્ષય પાત્ર. માણસ કહે છે ને કે ભાઈ ચમત્કાર હોય, અક્ષય પાત્ર થા હોય તો કોઈ ચમત્કાર હોય તો અક્ષય પાત્ર મળે, તો અક્ષય પાત્ર જોવું હોય તો આ રહ્યું એમ કહે છે કે આમાંથી મોક્ષ માર્ગ પ્રગટ ખુલ્લો કરીને અમે મૂક્યો છે, તમારામાં શક્તિ હોય એટલું લઈ જાઓ. પણ માણસ કહે ને ભાઈ ખીચા ભરી લ્યો, ખીચા ભરી જાય એટલે ખોય ભરી લ્યો, શું જેટલું ભરાય એટલું ભરી લ્યો, તમારી કેપેસિટી હોય એટલું ભરી લ્યો. બધાએ લૂંટો, લૂંટતા ખલાસ થાય એવું નથી. અક્ષય પાત્ર છે, ગમે એટલું લૂંટો તો એટલું ને એટલું જ છે, એમાં ક્યાંય ફેર પડ્યો અન્યમતમાં. એવું બહુ આવે છે ચમત્કાર, એક વાસણો એને કપડું ઢાંકી દે, મોઢે મોઢિયું ઢાંકી દે, એક હાથ નાખે એટલે એટલું જ રાખે, પછી એમાંથી આપ્યા કરે, આપ્યા જ કરે, જેટલા આવે એટલાને આપ્યા કરે, હજારો માણસો લઈ જાય તો એ આપ્યા જ કરે. આ જે ચમત્કારી રીધિ સિદ્ધિવાળા કેમ કે ભાઈ એમની પાસે અક્ષય પાત્ર છે. એ બધા દંતકથાઓ બહુ ચાલેલી, અત્યારે કાંઈ જોવા નથી મળતું, કેમ કે એવા સરળ પરિણામે અને એવા જીવો પણ અત્યારે નથી. પણ કોઈ એવા દાખલા બી ના હોય તો એ જાતની બધી દંતકથા બહુ ચાલે. ખરેખર તો આ અક્ષય પાત્ર છે, અને પ્રતીતિ આવે એવું અક્ષય પાત્ર છે. ત્યાં તો કોઈ પ્રશ્નનું સમાધાન ન થાય, કેમ કેમ બનતું હશે, હજારો માણસો લઈ ગયા પછી એની અંદર ચીજ ક્યાંથી રહેતી હશે, આવતી હશે ક્યાંથી, ક્યાંથી બનતું હશે, ક્યાંથી અંદર આવતું હશે, કેવી રીતે દેતા હશે, આ પ્રશ્ન થાય. અહીંયા પ્રતીતિ આવે એવું છે કે ગમે એટલું લ્યો ને અહીંયા કાંઈ ખૂટે એવું, એ જ્ઞાનરૂપી અક્ષય પાત્ર છે. ત્રીજું પદ, કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, જૈનના સંપ્રદાયને જોઈને એમ કહે છે કે કેટલાક જીવો તો એવા ક્રિયાને વળગ્યા છે, એવા ક્રિયાને વળગ્યા છે, ક્રિયામાં જરાક આગું પાછું થાય ન થાય એની સાવધાની રાખીને જળની જેમ ક્રિયાને વળગી રહ્યા છે, પરિણામ બગડે તોય પણ એને ખબર પડતી નથી એમ કહે છે. ત્યારે કોઈ શુષ્ક જ્ઞાનમાં વળગી રહ્યા છે, જ્ઞાનની વાતો કરે છે, શાસ્ત્રોની વાતો કરે છે, પણ અંદરમાં કાંઈ એનું પરિણમન નથી દેખાતું, એવા કોઈ છે. એમ બે બંને પ્રકારે વિકૃતિ આવે છે, ધર્મના ધાર્મિક સમાજમાં રહેલા આવા બે પ્રકાર મુખ્ય જોવામાં આવે છે. અને એ બંનેને એમ લાગે છે કે મોક્ષ માર્ગમાં અમે છીએ, અમે જે કરીએ છીએ આત્માના કલ્યાણ માટે કરીએ છીએ, આમ નામ કરતાં અમારો મોક્ષ થઈ જશે, એવા જીવોને જોઈને દયા આવે છે. શું કહે છે, એમને જોઈને ઘૃણા નથી થતી, તિરસ્કાર નથી કરતા, દ્વેષ નથી થતો, પણ દયા આવે છે, કરુણા આવે છે. અરે રે બિચારા, સમર્પણ તો કરે છે, સારું એવું સમર્પણ તો કરે છે, સમય અને શક્તિ તો વેડફે છે, પણ મોક્ષ માર્ગને પામવાને બદલે બંધ માર્ગને પામે છે, છૂટવાને બદલે જન્મ મરણની વૃદ્ધિ કરવાના હેતુને વળગી રહ્યા છે, આવી એમની પરિસ્થિતિ જોઈને જ્ઞાની પુરુષને કરુણા આવે છે, અને એ કરુણા આવે છે તો એ વાત એમને પ્રગટ કરી છે કે આવી ભૂલમાંથી નીકળી જાય તો આ જીવો પોતાને જે આત્મકલ્યાણનો હેતુ છે એને પામે. એટલે ક્યાંથી શરૂઆત કરી છે આ વિષયને નિરૂપણ કરવાની શરૂઆત બીજી ગાય.
આદિદેવ સિદ્ધિમંદ ભગવાનનો જય પરમ સુપાર્થી.